ಆದಿ ವೈರಿವಾರ ನಿವಾರಿಣೆ ಅರ್ಹತೆ ಯೋಗಿನಾಥಾಯ ಶ್ರೀ ಮಹಾವೀರಾಯ ತಾಯಿನೆ ಪನ್ನಗೇ ಚ ಸುರೇಂದ್ರೇ ಚ ಕೌಶಿಕೇ ಪಾದ ಸಂಸ್ಪೃಶೇ ನಿರ್ವಿಶೇಷ ಮನಸ್ಕಾಯ ಶ್ರೀವೀರ ಸ್ವಾಮಿನೇ ನಮಃ. ಕೃತಾಪರಾಧೇತಿ ಜನೇ ಕೃಪಾಮಂಥರತಾರಯೋ ಇಷದ್ಬಾಸ್ಪರ್ದಯೋರ್ಭದ್ರಂ ಶ್ರೀವಿರಜಿನನೇತ್ರಯೋ.
આપણે પર્યુષણ પર્વના અંતિમ ચરણમાં પ્રવેશી ગયા છે. હવે બહુ જ ગણતરીના કલાકો આપણી પાસે રહ્યા છે. આરાધનાનું જે નિમિત્ત આપણા પૂર્વજોએ આપણા માટે મૂક્યું અને આપણા મનની અંદર ઘણા વખતથી એ ભાવ હતો કે પર્યુષણ આવશે, પણ પર્યુષણ આવ્યા પછી જે કાર્ય સાધવું જોઈએ, જે કરવું જોઈએ તે કરી શક્યા છીએ કે નહીં તેનું આપણે ચિંતન કરવાના દિવસ, ચિંતન કરવાની ક્ષણો હવે આવી ગઈ છે. શાસ્ત્રકારોએ એક વાત બહુ જ મહત્વની કરી છે કે જીવ અનેક અનેક પ્રપંચોમાં ફસાયેલો હોવાને કારણે આવા નિમિત્તો મળે ત્યારે ભાગ્ય જ જાગતો હોય છે. આપણે મહાભારત, રામાયણ આ બધા ગ્રંથો અને એની અંદર આવતી કથાઓ વાંચી છે. રામાયણની અંદર એક અદ્ભુત કથા કહી છે. રામ લંકા ઉપર વિજય મેળવવા ગયા છે અને એ વખતે રાવણ એના ઉપર વિજય મેળવવાનો છે. રામ કરતા રાવણ બધી જ રીતે ચડિયાતા હતા. એની શક્તિ વધુ હતી, એની ભક્તિ વધુ હતી, બધું જ વધુ હતું. એનો એક ભાઈ હતો, એનું નામ કુંભકર્ણ હતું. એ કુંભકર્ણ 6 મહિને એકવાર ઉઠે અને ઉઠાડવા માટે નગારા વગાડવા પડે, એટલી બધી એ ઊંઘની એની ટેવ હતી કે 6-6 મહિના સુધી ઊંઘતો જ રહે, ઊંઘતો જ રહે. નગારા વગાડે ત્યારે માંડ ઉઠે. આ એક પાત્ર, અદ્ભુત પાત્ર, જેની રામાયણની અંદર ઘણી બધી ચર્ચા આવી છે. કેમ કે રાવણને માટે કુંભકર્ણની જરૂર પડી ગઈ હતી. વિભીષણ છે તો રામના પક્ષે જઈને બેસી ગયા હતા, એટલે કુંભકર્ણને જગાડવા માટે નગારા વગાડ્યા છે. નગારા વગાડીને જગાડે છે ત્યારે એને શું બની રહ્યું છે એની કઈ ખબર નથી. કંઈક થયું છે એવું કંઈક એને લાગ્યું. શાસ્ત્રકારો કહે છે કે આ મનુષ્યની અંદર પ્રમાદની ઊંઘ એટલી બધી પડી છે, એટલી બધી પડી છે કે શાસ્ત્રોના નગારા વાગે તો પણ એ ઉઠતો નથી. પ્રમાદ અવસ્થા, મિથ્યાત્વની ભાવના, અવિરતીની ભાવના, કષાયોનો પ્રભાવ, આ બધાના કારણે આ જીવ ઊંઘતો રહ્યો છે. અનાદિકાળથી ઊંઘતો રહ્યો છે અને હજુ પણ ઊંઘી રહ્યો છે. એમાંથી એને જગાડવાનો છે. અને આ જગાડવા માટે પર્વ છે, અને પર્વની અંદર કરવામાં આવતા અનુષ્ઠાનો એનાથી કદાચ જો થોડોક આત્મા જાગી જાય તો આપણો બેડો પાર થઈ જાય. નહીં તો આ જીવ આ પ્રમાદની અંદર, મિથ્યાત્વની અંદર, અવિરતીની અંદર, એટલે તત્વાર્થ સૂત્રકારે પાંચ કારણો બતાવ્યા કે એ પાંચ કારણોથી ઘેરાયેલો છે જીવ. મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય અને યોગ. મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય અને યોગ તમને બધાને યાદ રહેશે ને? આ તો ભણેલા હશો બધું. મને ઉભો તો કરશો જ આજે. આ ક્રમ આપણે બરાબર યાદ રાખવાનો છે. આ ક્રમમાં રાહ છે મિથ્યાત્વ, એનો અર્થ છે કે સાચાને ખોટું માનવું, ખોટાને સાચું માનવું. સાત્વિક વિચારણા નથી કરતા અત્યારે, અત્યારે માત્ર એના સાત્વિક અર્થની વાત કરીએ છીએ કે શબ્દથી એનો અર્થ શું થાય. તો કે સાચાને ખોટું માનવું અને ખોટાને સાચું માનવું, એનું નામ મિથ્યાત્વ છે. એટલે જે હેય છે છોડવા યોગ્ય છે એને ગ્રહણ કરવા યોગ્ય માનીએ, અને જે ગ્રહણ કરવા યોગ્ય છે એને ત્યાગીએ, એટલે ત્યાગવા જોઈએ. આ પરિષદનું આયોજન ન કરવામાં આવ્યું હતું, પર્વોનું આયોજન ન કરવામાં આવ્યું હતું. તો ખાવાનું છોડવા જેવું છે એવું ક્યારે આપણને લાગે નહીં. આ મિથ્યાત્વ અનેક પ્રકારના મિથ્યાત્વ હોય, અનેક પ્રકારની અંદર મિથ્યાત્વની ભાવનાઓ ફરી હોય છે આપણા અંદર. પણ અત્યારે એની અંદર વિગતોમાં નહીં જતા ખાલી શાબ્દિક અર્થથી આપણે વિચારવાનું છે. અવિરતી, આ અને વિરતી એમાં બે રીતે આપણે વિચારવાનું છે. અવિ અને રતી આટલું છૂટું પાડી દો એટલે અવિરતી શબ્દનો અર્થ સમજાય છે. રતી એટલે આનંદ, મને કોઈક વસ્તુમાં આનંદ છે એટલે એમાં હું રતી, રસ્ત, આસક્ત છું. વિરતિ એટલે વિશેષ રતિ, અને અવિરતિ એટલે એનાથી વિપરીત રતિ, વિરતિ. તો જગતના સામાન્ય જીવોને ભૌતિક પદાર્થની અંદર રતિ હોય છે, અને જે જાગી જાય છે એને આત્મામાં રતિ હોય છે, એટલે એ વિરતિ કહેવાય. અને વિરતિ વગરનું જીવન એટલે અવિરતિ જીવન, એટલે અસંયમિત જીવન. અસંયમિત જીવન એટલે મનમાં જે આવે તે કર્યા કરવું. આમ તો મનુષ્ય જન્મ મળ્યો છે તો એ આનંદ કરવા માટે, મોજ કરવા માટે, હરવા માટે, ફરવા માટે મળ્યો છે એવું આપણે માનીએ છીએ. એવું કરવામાં કશો વાંધો નથી, પણ એવું કરવા જતા સમય જતા આપણી અંદર રોગ ઉત્પન્ન થાય, સમય જતા આપણી અંદર વિકારો ઉત્પન્ન થાય, સમય જતા આપણી અંદર તૃષ્ણા પેદા થાય. એટલા માટે અવિરતીમાંથી વિરતીમાં આવવાની વાત કરી છે. તો અવિરતી એટલે અસંયમ, પ્રમાણ, પ્રમાણ એટલે હાલત, કરવાની શક્તિ છે. પણ એમ થાય કે અત્યારે નથી કરવું, આવતીકાલે કરીશ, એ પ્રમાદ આવે. આ સામાન્ય અર્થ, એનો વિશેષ અર્થ કર્યો સાત્વિક અર્થ કર્યો કે જ્યારે જ્યારે આત્માનું વિસ્મરણ થઈ જાય ત્યારે ત્યારે પ્રમાણ, જે સમયે આત્માનું આપણને સ્મરણ હોય તેટલો જ સમય આપણે અપ્રમાદ અવસ્થાની અંદર છીએ. શું? જે સમયે આપણી પાસે આત્માનું સ્મરણ હોય એટલો જ સમય આપણે અપ્રમાદમાં છીએ. આપણે કહીએ કે હું જાગું છું, હું સાંભળું છું, મને ખબર છે, હું જોઉં છું, એટલે આ જાગીને બધી ક્રિયા કરીએ છીએ. પણ શાસ્ત્રકારો કહે છે કે આત્મ જાગૃતિ છે તો તમે જાગેલા છો, નહીં તો તમે ઊંઘેલા છો. એટલે કોઈક વાર એવું બને કે આત્માનો આખો ભાવ ઊંઘમાં ઊંઘમાં પસાર થઈ જાય. એટલે કેવું થયું કહેવાય, પ્રમાદમાં, આખો ભાવ પ્રમાદમાં ગયો. કસાર, કસ એટલે સંસાર અને આય એટલે લાભ, જેનાથી સંસારનો લાભ થાય એટલે સંસારની બુદ્ધિ થયા કરે, થયા કરે એવા જે ભાવો છે તે બધા કસાય. એને આપણે ચાર ભાગમાં વહેંચી કાઢીએ છીએ. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કસાય. અને યોગ, યોગ એટલે અહીંયા આપણે જે યોગ ગઈકાલે ચર્ચા કરી હતી, મોક્ષેણ યોજના યોગ, એ યોગ નથી લેવાનો. અહીંયા યોગ એટલે મનના વિચારો, વચનની ક્રિયા અને કાયાની ક્રિયા. કાય, વાન, મન, કર્મ, યોગ, આ ત્રણ પ્રકારના યોગ. આ બધા કર્મબંધના કારણો છે. આ જ્યાં પાંચ હોય ત્યાં કર્મબંધ થયા કરે. આ પાંચ જ્યાં તમે અટકાવો તો કર્મબંધ અટકી જાય. ધારો કે તમે યોગ અટકાવી દો તો કર્મબંધ તમે અટકી જાય. યોગ અટકાવો એટલે મન, વચન અને કાયાની ક્રિયાઓ અટકાવી. એટલે કાયાની ક્રિયા એટલે ભોજન અટકાવ્યું તમે તો ભોજન કરતી વખતે સ્વાદમાં જે આસક્તિ આવે છે એને તમે અટકાવી દીધી. એટલે એ સમયે તમારો જે કર્મબંધ થવાનો હતો એ કર્મબંધ અટકી ગયો. મન, વચન અને કાયાના યોગ ઉપર આપણે પ્રભુત્વ લઈએ તો એનાથી અટકી જાય. કસાય, ક્રોધ, માન, માયા અને લોભ એ અટકે તો કર્મબંધ અટકે. પ્રમાદ અટકે એટલે આત્માનું સ્મરણ થતું રહે તો કર્મબંધ અટકે. અવિરતીની જગ્યાએ વિરતીમાં આવી જઈએ તો કર્મબંધ અટકે. અને નિંદાત્વની જગ્યાએ સમ્યક્ત્વ આવે તો કર્મબંધ અટકે. હવે મારે જે આજે તમને સમજાવ્યું છે એ એ છે કે આમાંથી કોનું મહત્વ છે, કોનું કેટલું પ્રાબલ્ય છે, પ્રબળતા છે, કોનામાં કેટલી વધુ તાકાત છે એને સમજવાની. હવે અને આપણે એક કલ્પના કરીએ કે આને બધા આનું જે એક એક અથવા આને બે નંબર આપીએ અને ત્રણ નંબર આપીએ અને ચાર આપીએ અને પાંચ આપીએ અને આને આખું લખીએ તો આવી રીતે થશે. એક, બે, ત્રણ, ચાર, પાંચ. એટલે શું જોયું? 12,341. શું જોયું? 12,341. બરાબર. હવે તમે ખાલી અહીંયાથી આ યોગ ને અટકાવો છો તો એક આ શૂન્ય કરો તો કેટલા રહ્યા છે? 12,341. કેટલા છે? અરે 8,000. બાર હજાર ત્રણસો એટલો જ ફરક પડે. 45% એટલે 45 સંખ્યાની ઓછી તમને બેનિફિટ થયો, બાકી કશું નહીં યોગમાં. એટલે આધ્યાત્મની અંદર પણ હવે તમે એક વસ્તુ વિચાર કરો કે જ્યાંથી આને ઝીરો કરી દો બધું ઝીરો શું થઈ જાય? 2,000 પેલું ઝીરો કરો છો એટલે ઉપવાસ કરે એટલે પેલું ઝીરો કરી તમે પાંચનો ફાયદો. તો કેટલો ફાયદો થયો? 5.
વાણિયાઓ ગમતો ભાવનાબેન સમજાયું. અહિયાં આપણે આજે ધીરો કરી દઈએ છીએ,
દેખાય છે
બધાને સમજાય છે, દેખાય છે. પછી બીજો પ્રશ્ન સમજાય કે જો મિથ્યાત્વ ઉપર મિથ્યાત્વ ને તમે ઝીરો કરો છો તો તમને સીધો 10,000 નો ફાયદો થઈ જાય છે. જો તમે યોગ ને ઝીરો કરો છો તો માત્ર 5 નો ફાયદો થાય. આખું રહસ્ય આ રીતે સમજવાનું છે કે આ વિચારો અભિવૃદ્ધિ કરવા તથા એને યોગ એને લીવ એટલે કર્મબંધને તમારે લીવ કરવું હોય, ઝીરો કરવો હોય તો પ્રારંભ ક્યાંથી કરવો જોઈએ?
માટે ક્રમ સમજવો જરૂરી છે,
ક્રમ સમજવો જરૂરી છે. આપણા શાસ્ત્ર માં ક્યાંય લખ્યું નથી. આપણે સમજવા માટે કે ભાઈ પણ વાત આ કરી છે, શાસ્ત્ર માં વાત આ કરી છે કે ક્યાંથી સૌથી પહેલો પ્રારંભ કરવો જોઈએ. જો તમે મિથ્યાત્વ ને દૂર કરવાનો પ્રયાસ કરો તો સીધું તમને 1,000 નો ફાયદો થઈ જાય. તમે અવિષ્ટિ માં નીકળી જાઓ, મિથ્યાત્વ કરવું અવિષ્ટિ કરવું તો ખાલી 300 જ રહે. તમે પ્રમાણ ઓછો કરતા ખાલી 45 અને તમે કસાય પણ કરવી તો 5 જ રહે. એટલે જો મિથ્યાત્વ હતી પ્રમાણ અને કસાય ન હોય અને યોગની ક્રિયા થતી હોય તો કઈ બહુ ફરક પડવાનો નથી. કેમ કે બધા જ મોટાભાગના કારણો ઉપર તમે પ્રભુત્વ કરી લીધું છે. એટલે આ રીતે આપણે સમજીએ કે બીજી પણ પ્રક્રિયા છે એને
સમજવાનું.
હવે બીજું ઉદાહરણ તમને કહું એટલે એ પણ ખ્યાલ આવશે કે આ જે છે એ શિક્ષાત્વ એ સૌથી મોટું કુંડાળું છે. એની અંદર અવિષ્ટિ નું કુંડાળું છે, એની અંદર આ સમાજ ને એનાથી નાનું કુંડાળું છે, એની અંદર કસાય ને એનાથી નાનું કુંડાળું છે અને એના અંદર યોગ નું એનાથી નાનું કુંડાળું છે. આપણે કુંડાળા ને ઘૂસવાના છે. આપણે હંમેશા આ કુંડાળા ને ઘૂસવાનો પહેલો પ્રયાસ કરીએ પણ આ બાકીના કુંડાળા તો મન ઉપર રહ્યા છે. એ કુંડાળા નો પ્રભાવ હંમેશા પાછો ચાલુ ને ચાલુ જ રહે છે કે જીવંત છે એ કુંડાળો. એ કુંડાળાનું અસ્તિત્વ છે તો એ કુંડાળાનું અસ્તિત્વ રહે આપણને તો મિથ્યાત્વ તો તમે અહીંયા તપ ગમે તેટલું કરો પણ મિથ્યાત્વ થી યુક્ત થયેલું તપ છે એ લાભ કરતા થશે નહીં. એટલે પહેલો કુંડાળો આ છોડવાનું છે. તમે આ કુંડાળો છોડો એટલે એક મોટો સામ્રાજ્ય ઉપર વિજય મેળવી લીધો. એમાંથી પછી બીજું કુંડાળું ઘેરવાનું છે આ જે અવિષ્ટિ નું છે, આ પ્રમાદ નું છે, આ કસાય નું છે અને આ યોગ નું છે. તો આ રીતે જો આપણે વિચારીએ કે આપણી અંદર પડેલા જે મિથ્યાત્વ ના સંસ્કારો છે એ મિથ્યાત્વ ના સંસ્કારો ને આપણે સમજવાના છે. હવે આ આટલી વાત કર્યા પછી આપણે એક બીજી વાત સમજવાની છે. કોઈને ના સમજાય તો મને પૂછી દેજો. આપણે અત્યારે હવે લેક્ચર બાકી નથી કરતા, થોડુક સાથે સમજવાનું એટલે ભણવાની વાત કરીએ
છીએ. સાથનો ભાગ કર્યો
એ બધું આવશે. આવશે આવશે બધું આવશે. અત્યારે પહેલા આપણે થોડુંક સમજી લઈએ. હવે જીવ છે, કર્મબંધ તો જીવ ઉપર થવાનો છે. કર્મબંધ ઉદ્ગર ઉપર એટલે પરમાણુ ઉપર નથી થવાનો. કારણ કે પરમાણુ છે એ જીવ છે, અજીવ છે. અજીવ નો બંધ કઈ બહુ ફરક પડતો નથી. જીવ સાથે જયારે બંધાય છે ત્યારે એનો બંધ થાય ત્યારે એ નુકસાન કરતા છે. એટલે એમ કહ્યું કે આ 14 રાજલોક ની અંદર પ્રત્યેક ક્ષેત્ર ની અંદર કર્મ વર્ણના ભૂગલો શાંતિ શાંતિ ને ભર્યા છે. તમને બધાને મજા આવે છે ને, તો આપણે પેલું રોજ કરીએ છીએ એવું કરીએ. તમને પણ એટલે બધાને મજા આવતી હોય તો કરાય છે એમ. નહી તો આપણે રોજ આપણે વાર્તા ને એવું બધું કરીએ ને, બરાબર છે. હવે આ જે જીવ સાથે કર્મ નો યોગ થાય ત્યારે બધી રમત બદલાઈ જાય છે. રમત બદલાય છે એ રીતે કે
હવે આપણું મોટું આવી ગયું છે, આજે ઉત્તમ ત્યાં આપણું ભાગ્યશાળી છે. ફરીથી બોલ છું, ઘણા ઘણા ભાગ્યશાળી છે ત્યાં સાંભળવા મળે. વિચાર કરો કોનું ભાગ્યશ્રી બધા ઉત્તમ માં ઉત્તમ માં એની જરૂર છે. પૂછજો આજે તમે એટલા ભાગ્યશાળી છો કે આપણે બધા આપણે આ વાત સમજવા મળે.
અભિવ્યક્તિ ક્રમાંક કરતા એમની આ પ્રતિબંધ હવે આપણે જોયું છું કે આ જે યોગ છે એ સૌથી ઓછા મહત્વવાળું કારણ છે, સૌથી ઓછું મહત્વવાળું કારણ. સૌથી મહત્વવાળું કારણ છે કેવી રીતે વર્ક કરે છે. બીજી વાત છે મન અને ત્રીજી વાત આત્મન. આ ત્રણ નો સંબંધ સમજવાનો છે. ઇન્દ્રિયો કરણ એટલે ઇન્દ્રિયો, મન એટલે મન તો આપણને ખબર છે, આત્મા એટલે આત્મા પણ ખબર છે. કારણ ઇન્દ્રિયો આપણે પાંચ જોઈ હતી, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, કાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયો, આ પાંચ ઇન્દ્રિયોના વિષય આપણે જોઈએ. સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે, રસનેન્દ્રિયનો વિષય રસ છે, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે, ચક્ષુરેન્દ્રિયનો વિષય રૂપ છે અને શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે. આ પાંચ ઇન્દ્રિયો અને આના પાંચ વિષય છે. આ ઇન્દ્રિયો છે એ વિષયો તરફ સતત દોડી રહી છે. વિષયો સિવાય એને ચાલતું નથી. વિષય ન મળે તો એને ફાવતું નથી. અને આ સંસ્કાર એને અનાદિકાળથી પડ્યા છે. આ ભવના નથી, અનાદિકાળના સંસ્કારો છે. તેથી વિષયોમાં આસક્ત છે. સ્પર્શ ઇન્દ્રિય જ્યારથી મળે, પહેલું ઇન્દ્રિય એટલે જીવ જ્યારથી છે ત્યારથી સ્પર્શેન્દ્રિય છે. એટલે સ્પર્શેન્દ્રિયનો આ જીવને સૌથી વધુમાં વધુ અત્યંત પરિચય છે. કેમ કે નિગોષમાં પણ એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય હોય અને નિગોજ થી નીકળીને પંચેન્દ્રિય સુધી પહોંચ્યા ત્યાં સુધી એને ઇન્દ્રિયોનો આ પરિચય છે. રસનેન્દ્રિય રસ
જ્ઞાનેન્દ્રિય ગંધ, દક્ષિણેન્દ્રિય રૂપ અને શુક્લેન્દ્રિય શબ્દ.
હવે આપણી જે પ્રક્રિયા છે, આપણે પોતે જે માનીએ છીએ કે એવું માનીએ છીએ કે આ ઇન્દ્રિયોને ભોગવવાથી, ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાથી સુખ મળે છે, આ પહેલું મિથ્યાત્વ.
પહેલું મિથ્યાત્વ કે ઇન્દ્રિયોને ભોગવવાથી, એટલે ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાથી આનંદ થાય છે.
આંખ છે તો આંખથી જોઈએ તો આપણને મજા આવે, આંખો બંધ કરીને જીવાય નહીં એવું આપણે માનીએ. જ્યારે જ્યારે આંખ રૂપને જુએ છે ત્યારે ત્યારે એને આનંદ આવે છે એવું માનીએ છીએ. પણ હવે શાસ્ત્રકારો અને અનુભવીઓ કહે છે કે આ ઇન્દ્રિયો એવી વિચિત્ર છે કે એને જેટલું તમે ખવરાવતા જાઓ, એટલે જેટલું ફીડ કરતા જાઓ, એટલે વધુ ને વધુ ભૂખી થતી જાય. હવે તમે એક મૂવી જોયું, એ મૂવીની અંદર એક સરસ ઘટના જોઈ, એ જોયા પછી તમને ફરી બીજા મૂવી જોવાનું મન થાય છે. ફરી તમે સ્ટોરમાં જાઓ ત્યારે પૂછો પેલાને કે ભાઈ કયું નવું મૂવી આવ્યું છે, અને એમાંથી પાછી ટેવ પડે એટલે તમે અનેક પ્રકારના પૃચ્છાઓ કરો. એટલે આ દક્ષિણેન્દ્રિય છે એ રૂપમાં આસક્ત થયેલી છે, શુક્લેન્દ્રિય શબ્દમાં આસક્ત થયેલી છે, રસનેન્દ્રિય રસમાં આસક્ત થયેલી છે. અને જ્યારે આસક્ત થઈ જાય છે ત્યારે એને તૃપ્તિ મળતી નથી, તૃષ્ણા મળે છે. તૃષ્ણા એટલે તરથી વધુ તરસી થાય છે. એટલે તેનો અર્થ એ થયો કે આ એક એવો ખાડો છે ઇન્દ્રિયોનો કે તમે આખી દુનિયાની બધી જ વસ્તુઓ અંદર નાખી દો તો પણ એ ખાડો પુરાય એવો નહીં, એવો ભયંકર ખાડો છે. એટલે આ જો આવું હોય તો આપણે સમજવું પડે કે અત્યાર સુધી જે આ બધું કરી રહ્યા છીએ એ કેટલું સત્ય છે અને કેટલું સત્ય હતું. એમાંથી મુક્તિ મેળવવાનું છે તો આ સંબંધ છે એ સંબંધની અંદર જે ભય છે આ સાંખેમાં એ છે રસ. રસ એટલે આપણે આસક્તિ ભરેલી છે. કોઈ એવું કહેતા હોય કે મને ફલાણામાં રસ નથી તો બરાબર છે, પણ એકાદ ઇન્દ્રિયમાં રસ નથી, પાછી બીજી ઇન્દ્રિય એની પ્રબળ હોય, બરાબર. એક ઇન્દ્રિય એને છોડી દીધું હોય. એટલે ઘણી બધી વાર હું કહેતો હોઉં છું કે ઘણી વાર આપણને એવું થાય કે આઈમ્બીલ કરવા મંડીએ એટલે આઈમ્બીલની વસ્તુમાં રસ પેદા થઈ જાય. એટલે શું થાય કે ભાઈ આંબીલમાં પેલા પૂછે કે આંબીલમાં આજે પનોરી નથી બનાવી, આજે ઢોસા નથી બનાવ્યા, આજે આ નથી બનાવ્યું, એટલે પેલો રસ તો ઉભો જ રહ્યો. આજે પેલો બહાર ખાવાનો જે રસ હતો ખાલી એને તમે એક રોગ કર્યો. એટલે આંબીલ હતું તે તપ આપણા રસ ઉપર પ્રભુત્વ મેળવવા માટેનું હતું, એ જ રસને પોષનારું તપ થઈ ગયું. એટલે આસક્તિ ક્યાં ક્યાં રહી? આસક્તિ જયારે ભરે છે ત્યારે આ જે મન છે એ મન એની અંદર ભરી ગયેલું હોય છે, એમાં રાગ કે દ્વેષ આ બે માંથી એક ભરેલો હોય છે અને એમાં આત્માનો ઉપયોગ એટલે અધ્યવસ્થા જોડાયેલો હોય છે. આત્માનો અધ્યવસાય જોડાયેલો હોય છે, આત્માનો અધ્યવસાય જોડાયેલો હોય છે. એટલે આ જે કઈ ક્રિયા કરીએ છીએ એ વખતે આ બધા કારણો એક્ટિવ થઈ જાય. આ બધા જ કારણો વિચાર અવિરતી પ્રમાણ દર્શાયેલું આ બધા કારણો એક્ટિવ થાય, પ્રબળ થઈ જાય, સક્રિય થઈ જાય. તો હવે આ જે છે આ મન એનો જ બહુ મહત્વનો રોલ છે, બહુ જ મહત્વનો રોલ છે. જો આને બરાબર આપણે સમજીએ તો આ બધું બંધ છે. આખું ચિત્ર બદલી શકીએ. એટલે આખી પ્રક્રિયા તમે જુઓ તો ઇન્દ્રિયો વિષયો સાથે જોડાયેલી છે, વિષયોને પ્રાપ્ત કરવા માટે દોડી રહી છે. એમાં મન, રાગ કે દ્વેષ એટલે કોઈ પણ એવી વસ્તુ નથી હોતી આપણી કે આપણે જોયું હોય અને એની સાથે જ આપણું મન સક્રિય ન થયું હોય. કાં તો આપણને એવું લાગે છે કે આ સારું છે અને કાં તો આપણને એવું લાગે છે કે આ ખરાબ છે. એટલે કાં રાગથી જોડાઈએ છીએ, કાં દ્વેષથી તિરસ્કાર કરીએ છીએ. તો રાગ અને દ્વેષ હોવાને કારણે કાં તો આમાં આસક્ત થઈએ છીએ, કાં તિરસ્કાર કરીએ છીએ. એટલે આસક્ત થઈએ છીએ તો અવિરતી આવી જાય છે, જો તિરસ્કાર કરીએ છીએ તો કરતાય આવે છે. પણ કઈકું કઈક અંદર આવે છે એટલે આ બધા કારણો ત્યાં હયાત રહે છે. એટલે જ્યારે જ્યારે ઇન્દ્રિયો વિષયો સાથે જોડાય છે ત્યારે આપણે શું વિચારીએ છીએ એનો જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે એમાંથી શું કરવું જોઈએ. એ હવે અહિયાં જે આ રાગ દ્વેષ એટલે કે મન છે, એને મનને જો આપણે પરિવર્તિત કરી દઈએ તો આ જે રાગ દ્વેષ છે એની જગ્યાએ સમત્વ ભાવ આવે, સમતા ભાવ આવે. તો આ બધું ભોગવતી વખતે શું આવી જાય, દ્રષ્ટા ભાવ. દ્રષ્ટા ભાવ સમતા આવે એટલે દ્રષ્ટા ભાવ આવે. દ્રષ્ટા ભાવ આવવો એટલે શું કે માત્ર આ હું જે કઈ ભોગવી રહ્યો છું એ માત્ર દ્રષ્ટા ભાવથી, એમાં કર્તાપણું પણ નથી અને ભોગતાપણું પણ નથી. દ્રષ્ટાભાવ આવે તો આ શરીરને ખાવા અન્નની કે આહારની આવશ્યકતા છે એટલે ખવડાવવું પડશે, ખાધા વગર નહીં ચાલે. પણ ખાવામાં કોઈ રાગ રહેશે નહીં. એટલે જૈન શાસ્ત્રની અંદર એવું કહ્યું કે જ્યારે આ સ્થિતિ આવે ત્યારે એ સ્થિતિની અંદર ખાવા છતાં પણ ઉપવાસી છે, ખાય તો પણ ઉપવાસી. એટલે જ્યારે એક મુનિનું દ્રષ્ટાંત આવે છે, એ મુનિનું દ્રષ્ટાંત એ રીતનું છે કે મુનિના નાના ભાઈએ દીક્ષા લીધી છે અને વર્ષો પછી વિહાર કરતા કરતા નગરને બહાર પધાર્યા છે. રાણીઓને ખબર પડે છે એટલે એમને વોરાવા જઈને બધી તૈયારી કરે છે, રાંધ્યું બધું અને તૈયાર કર્યું, ટિફિન ભર્યું. ત્યારે ખબર પડી કે નદીમાં પૂર આવ્યું છે, ભયંકર પૂર આવ્યું છે. એટલે એ લોકો ગભરાયા, વિમાસણમાં પડી ગયા કે હવે આ આહાર અમે અમારા દિયર મુનિ છે એને કઈ રીતે વરાવીશું. એટલે રાજા સાથે આવે છે કે રાજાને આવું થયું છે. તો કે કઈ નહીં, એમાં કઈ ચિંતા કરવા જેવું નથી, તમે નદી માતા પાસે જઈ અને વિનંતી કરજો કે મારા પતિએ લગ્ન કર્યા પછી બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો મને મારા. એ તો પેલી બધી રાણીઓ હસવા માંડે છે કે આ શું બોલો છો તમે, તો કે જઈને એટલું તો કરો તો ખરા, કર્યો અને માર્ગ મળી ગયો. સામે કિનારે ગયા, બોરાવી દીધું, મહારાજ સાથે વાપરી પણ લીધું. પાછા જવાનો વખત આવે ત્યારે ફરી પ્રશ્ન ઉભો થયો કે કદાચ નદી માર્ગ ન આપે તો, કેમ કે એક વાર તો વચનનો ઉપયોગ કરી દીધો છે, હવે ન મળે તો. પેલા મહારાજ સાહેબ કહેજે કે તમે નદી પાસે જઈને એટલું કહેજો કે આ મુનિ દીક્ષા લીધા પછી જો ઉપવાસી રહ્યા હોય તો અમને માર્ગ આપો. તો નદી પાસે જાય છે, માં વિનંતી કરે છે અને માર્ગ મળી જાય. હવે આ લોકોની જે અંદરની ભાવના છે વધુ એકદમ ઉત્સુકતા એ થઈ ગઈ કે આવું કઈ રીતે, આવું બન્યું કઈ રીતે, આ બંને ભાઈઓ કઈ વિચિત્ર છે કે એક જણે અમારી સાથે ભોગ ભોગ્યા છે અને આ બીજો ભાઈ છે એને અમે સામે વોરાવીને અમારી અમને જાતે વોરાવ્યું છે અને ખાધું છે અને છતાં પણ ઉપવાસી. તો કહે છે પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે આ જે ઇન્દ્રિયોના વિષયોના સંપર્ક વખતે જે એમાંથી માત્ર દ્રષ્ટાભાવ ધારણા છે, તેમાં આસક્ત થતા નહોતા.
જ્યારે આપણી પાસે આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે મનની અંદર રાગ દ્વેષ હોવાને કારણે મોટા ભાગે ઇન્દ્રિયોનો સંપર્ક ન હોવા છતાં પણ, એટલે ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક ન હોવા છતાં પણ રાગ અને દ્વેષ હોવાને કારણે આ ઇન્દ્રિયો સતત વિષયોનું ચિંતન કરતી હોવાને કારણે એ સતત કર્મબંધ ચાલુ જ રહે છે. પેલા ભોગવે છે છતાં પણ અભુક્ત છે, તે ભોગવતા નથી, અને આપણે નથી ભોગવતા છતાં પણ ભોગવીએ છીએ. એટલી ઊંચી સ્થિતિ આપણા માટે આદર્શ છે, પણ એ આદર્શને પહોંચવા માટે આ સંતાભાવ અને સંતાભાવ લાવવા માટે દ્રષ્ટા, એટલે જ્યારે આપણે જે કંઈ પણ કરીએ છીએ એ દ્રષ્ટા ભાવથી, એટલે એક માત્ર ઓબ્ઝર્વર છીએ આપણે, એવું ભાવ આવું કે હું માત્ર ઓબ્ઝર્વ કરું છું. આ શરીર એ પણ મારા માટે આ આત્માને રહેવાનું આવાસ છે, સ્થળ છે, એવું ભાવ જ્યારે આવી જાય આત્મામાં, ત્યારે આત્માથી આ દેહ છે, દેહ છે એનાથી આત્મા ભિન્ન થવાની પ્રક્રિયા આરંભ કરશે. એટલે દ્રષ્ટા ભાવ છે, ત્યારે આ અધ્યવસાય નિર્મળ થવાનો છે. અધ્યવસાયની નિર્મળતા આવતા આત્મા ઉપરથી કર્મોનો ક્ષય થવાનો છે, અને એ આત્મા ઉપર કર્મનો ક્ષય થશે એટલે શુદ્ધિ, જે આ પર્યુષણ પર્વનું લક્ષ્ય છે કે શુદ્ધિ થવી જોઈએ. આ જન પર્વ છે શુદ્ધિનું પર્વ છે. શુદ્ધિ એટલે ક્લીન કરવો, આપણા આત્માને ક્લીન કરવો. તો આ ક્લીન કરવા માટેની જે આ આખી પ્રક્રિયા છે, કે આ આ બધાની અંદર આ જે મન છે એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. એને આપણે જો આ રાગ દ્વેષને બદલે સંતાનો ભાવ લાવી અને દ્રષ્ટા ભાવ કેળવીએ, તો દ્રષ્ટા સમાને બદલે સમાને કારણે અદ્રષ્ટા અને અભોક્તા એવો ભાવ આપણી અંદર આવશે. દ્રષ્ટા ભાવ આવે તો જ અકર્તા અને અભોક્તા ભાવ આવે, નહીં તો દ્રષ્ટા ભાવ ના હોય તો અકર્તા. ખરેખર જ્યારે શાસ્ત્રના પદાર્થોને આપણે બહુ જ ઊંડાણથી વિચારીશું, ત્યારે આપણને એ ધ્યાન આવશે કે આ જગતની અંદર આપણે માત્ર નિમિત્તનું જ કામ કરી શકીએ છીએ, બીજું કશું કરી શકતા નથી. પણ જીવ હંમેશા કરતા હોવાનો અહંકાર કરે છે, હું કરતા છું એવું. એટલે તમારે ત્યાં ભોજન બનાવ્યું હોય, એ ભોજન બીજા બહેને પણ, બીજા તમારા મિત્રએ પણ એમાં સહયોગ કર્યો હોય અને એના સહયોગથી બહુ સારું બન્યું હોય, પણ જ્યારે કોઈ એમ કહે કે ભાઈ આ બહુ સરસ બનાવ્યું છે તમે, ત્યારે આ જીવ એ એકરાર કરવા તૈયાર નથી થતો કે આ મેં નથી કર્યું, આ અમને કર્યું છે, ત્યારે અંદરથી આનંદ થાય છે કે આ જો કેવો સરસ વખાણ કરે છે. એટલે તમે વખાણ ના કરે તો પાછું આપણને એમ પણ થાય છે કે આ લોકોને ખાવાની સમજ છે કે નહીં, અને એ પણ ના કહ્યું કે આ દાળ સારી બની છે કે શાક સારું બને છે કે લાડવા સારા બને છે કે આ સારું બને છે. એટલે અંદર હંમેશા આ કરતા ભાવ અને ભોગતા ભાવ પડેલો છે કે હું કરું છું, મેં કર્યું, મારા દ્વારા થયું એવો ભાવ પડેલો છે. એટલે ખોટો જસ લેવાનો ભાવ જન્મે છે. અંદર ખરેખર આ જસ લેવા જેવું છે જ નહીં. જસ યશ મળે કે ના મળે એનાથી કંઈ ફરક નથી પડવાનો, કેમ કે આ બધું થોડા સમયની અંદર વિલીન થઈ જાય છે, એનાથી કોઈ લાભ રહેતો નથી. લાભ માત્ર એટલો જ મેળવવાનો છે કે જો દ્રષ્ટા ભાવ આવી જાય આપણી અંદર, તો એ સમયે ખ્યાલ આવી જશે કે આ અહીંયા મેં રસ બનાવ્યો, એટલે સરસ મજાનું ભોજન બનાવ્યું, તો એ ખરેખર મારું પુરુષાર્થ નથી, ખાનારનું ભાગ્ય હતું. જે ખાનાર હતો એ ખાનારનું બી એવું ભાગ્ય નિર્મિત થયું છે કે એને સુંદર, એના ભાગ્યની અંદર સુંદર ખાવાનું લખાવ્યું છે એટલે સુંદર બન્યું છે, બાકી હું તો નિમિત્ત માત્ર છું. એટલે જો અહીંયા દ્રષ્ટિ બદલાય, આ ભાગમાં આ ભાગમાં દ્રષ્ટિ બદલાઈ જાય, તો આ આખું ચક્ર ઉલટું થઈ જાય જે અત્યારે આપણે ઉલટું ચલાવીએ છીએ. અહિંસા ચક્રને આખું પરિવર્તિત કરવું છે તો નિષ્ઠાત્વની વાત આવે છે. અને એ નિષ્ઠાત્વની વાત આવે છે ત્યારે આપણે બરાબર સમજાઈ ગયું છે ને બધા, ત્યારે આપણે જીવના સ્વરૂપનો વિચાર કરવાની આવશ્યકતા ઉભી થાય. જીવ છે એ ત્રણ પ્રકારના છે, એક ભવ્ય, એક અભવ્ય અને એક જાતિ ભવ્ય. આ જીવના ત્રણ પ્રકાર છે. જીવની અંદર એવા એવો સ્વભાવ પડ્યો છે કે જે જીવ મોક્ષમાં જવાની યોગ્યતા ધરાવે છે તે બધા જીવો સભ્ય. જે જીવ ગમે તેટલા એને યોગ સંયોગ મળશે, ગુરુ પણ મળી જાય, શાસ્ત્ર પણ મળી જાય, બધું મળી જાય, પણ એની યોગ્યતા ના હોય અને મોક્ષે જવાના જ નથી એવા જીવોને અભવી જીવો. પણ એક ત્રીજા પ્રકારના જીવો છે કે જે જીવો યોગ્યતા ધરાવે છે પણ જેને ક્યારેય પણ સાધનો મળવાના જ નથી, એ બધા જાતિ ભવ્ય. એટલે એવી સ્થિતિ કે એની પાસે સમજ હોય, બુદ્ધિ હોય, સરસ મજાનું કામ વિચારી શકે એવી તાકાત હોય, પણ એવી જગ્યાએ જન્મે કે જ્યાં ક્યારેય પણ એને સદગુરુનો યોગ ના થાય, પરમાત્માનું દર્શન ના થાય, ધ્યાન કરવાનું મન ના થાય, એ એવા કોઈ ખૂણાની અંદર જન્મ્યો હોય કે જ્યાં આવું ક્યારે કોઈ યોગ સંયોગ ના મળે. ભવ્યત્વની જાતિ છે એટલે જાતિ ભવ્યત્વ છે, પણ સંયોગ ન મળવાને કારણે અભવ્ય જેવું જ એનું સ્થાન રહેવાનું. એટલે આ બે જે જીવો છે એ બે જીવો ક્યારેય મોક્ષે જવાના નહીં. આ જીવ છે કે જાતિ ભવ્ય જીવ, જ્યાં તમે કીધું જ્યાં છે ત્યાં એને સંયોગો એવા સાધનો નથી, પણ ક્યારેય ત્યાંથી બહાર નહીં આવ ના, એવી જ એવી જગ્યાએ જન્મ્યા કરે, એવી જ જગ્યાએ એનો સતત જન્મ થયા કરે. એનો જવાબ આપ્યો છે શાસ્ત્રકારોએ કે જેમ દૂધ છે કે દૂધમાંથી દહીં બનવું એનો સ્વભાવ છે, પણ ઊંટડીનું દૂધ છે એ દૂધમાંથી દહીં બનતું નથી, પણ દૂધ તરીકે દૂધની જાતિ છે એટલે જાતિ તરીકે દૂધ છે, પણ દૂધમાંથી દહીં ક્યારેય નહીં બને. એની અંદર તમે ગમે તેટલું નાખશો તો પણ કશું બનશે નહીં. એવો આ એક જીવ છે કે જે જીવના અહીંયા ભવ્યત્વ જાતિ ધરાવતો હોવા છતાં પણ ભવ્ય મોક્ષે જશે નહીં. હવે એ વાત આ જે ભવ્ય નહીં, એ ભવ્યનું ભવ્યત્વ એટલે મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા છે, પણ મોક્ષ કેમ નથી થતો, એટલે મોક્ષ મેળવી શકે એવી એની તાકાત છે, એની એવી બુદ્ધિ છે, છતાંય મોક્ષ થતો નથી, એને સમજવા માટે આપણે થોડીક એક નાનકડી ઘટનાનો વિચાર કરીશું એટલે બહુ સ્પષ્ટ થઈ જશે. એક ગોવાળ છે, એ ગોવાળ પોતાના પશુઓને ચરાવવા માટે રોજ જંગલમાં જાય છે, જંગલમાં પોતાના પશુઓને ચરાવે છે. બપોર પડે પોતાનું જે ભાથું ટિફિન લાવ્યો હોય છે એ એક ઝાડ નીચે બેસીને, તળાવ કિનારે એક ઝાડ હોય છે, એ ઝાડ નીચે બેસીને એ ભાથું ખાઈ લે, થોડી વાર સૂઈ લે, પાછો થોડો કાંટો મારે અને સૂર્યાસ્ત થતા પહેલા પહેલા પોતાના બધા જ પશુઓને ભેગા કરીને પાછો ઘરે આવી જાય, ગામ તરફ પોતાના ઘર તરફ પાછો આવે. આ રોજની એની પ્રક્રિયા. એને એક વાર પૈસાની જરૂર પડી એટલે એને 500 સોના મોર એ નગરના શેઠ પાસેથી લીધા છે, ઉછીના લીધા છે, 500 સોના મોર લઈ લીધા છે. અને શેઠને કહ્યું છે કે મને અનુકૂળ થાય હું તમને પાછા આપી દઈશ. શેઠે આપ્યા પણ છે, શેઠને ખબર છે કે કદાચ મને જો પૈસા નહીં આપે તો આની પાસે પશુઓ તો છે જ, એ હું પશુ રાખી લઈશ, એટલે મારા પૈસા મચ્છામાં જવાના નથી. એ હિસાબે એને ઉછીના પૈસા આપ્યા હોય.
હવે એક વાર આ જે ગુવાળિયો છે, ગુવાળનો છોકરો છે, એ બપોરના સમયે ભોજન કરીને, આરામ કરીને હાથો મારવા નીકળ્યો છે, એ વખતે એને એક મોટો પથ્થરો મળ્યો છે. એ પથ્થરો લઈને એ આમ રમતો હોય છે. એટલા માટે પેલા શેઠ ત્યાંથી નીકળ્યા. એને કીધું કે આ શું છે? તો કે આ પથ્થરો મને. તો કે આ પથ્થરો શું કામ તું હાથમાં રાખીને બેઠો છે? તો કે મારો દીકરો છે, એને પાંચિકા રમવાનો શોખ છે. પાંચિકા એટલે ખબર છે? પાંચિકા એટલે પેલી પથરાને રમતા, આમ હું પૂછાડે ને પછી ભેગા કરે ને પાંચિકા કરે. એ પાંચિકા રમવાનો શોખ છે. અને આ જે પથ્થર છે ચળકતો, એ પથ્થર હું આજે એને આપીશ. અને આવો પથ્થર બીજા કોઈ છોકરાઓ પાસે નહીં હોય, એટલે બધા જ છોકરાઓમાં મારો છોકરો સૌથી વધુ સરસ પથ્થર વાળો હશે. એટલે બધા લોકો એની સાથે વાતો કરશે, એને મૈત્રી વધુ ગાઢ બનશે. એટલે હું મારા દીકરાને આપી શકે, ખુશ થશે. એટલે કહે છે કે તું મને આ પથ્થર આપે? તો કે ના, હું નહીં આપું. કેમ કે મારે, મેં નક્કી કરી લીધું છે કે આ મારા દીકરાને આપવાનું. તો કે ના ના, તું મને આપને? તો કે ના, હું ના આપું. તો કે સારું, હું તને 100 સોનામોર માફ કરી દઈશ. તો કે ના, મારે 100 સોનામોર માફ નહીં, તમે મારા 500 સોનામોર માફ કરો તો હું આપું. તો કે ના, હું 250 સોનામોર માફ કરું. તો કે ના, 500 સોનામોર માફ કરો તો હું આપું. એટલે પેલા શેઠ વિચારે છે કે આને આ ગોવાળિયાને ક્યાં ખબર છે કે આ પથ્થર એ રત્ન છે. એટલે મારે આજે કશું બોલવું નથી, કાલે મને આપુરો એટલે કે પરાણે મને કહેશે કે શેઠ આ લઈ જાઓ ને, 250 સોનામોર માફ કરી દો. ચલો, એટલે કે કાલે તો મળી જ જવાનો છે. એટલે કહે કે સારું, તારે ના આપો તો કંઈ નહીં, તમે આ 250 સોનામોર મળે છે છતાંય નથી આપતો તો તારી મરજી, તું તારા છોકરાને આપજે, એને રમવા આપી દેજે. એમ કરીને એના શેઠના મનની અંદર એમ હતું કે આ આમ આવશે જ, આવશે જ પાછું, મને કાલે તો આપવા આવશે જ. એમ કરીને આગળ નીકળી ગયા. એ પછી ત્યાંથી એક બીજા શેઠ નીકળ્યા, એને જોયો પેલો પથ્થર. પથ્થર જોઈને એને પૂછ્યું, પેલા ભાઈ આ શું છે? તો કે હમણાં એક શેઠ આવીને ગયા, જે મને 250 સોનામોર માગતા હતા, અમે આના 250 સોનામોરમાં આ માગતા હતા, મેં આપવાની ના પાડી. તો કે હું તને 1000 સોનામોર આપું. તો કે લો, લઈ જાઓ. એમ કરીને 1000 સોનામોરમાં એને એ પથ્થર આપી દીધો. એ 1000 સોનામોરનો પથ્થર હતો. પેલો શેઠ તો ખુશ થતો હતો. એમ કહે છે કે આજે તો આ મારી 7 પેઢીનું દળદર ફૂટી ગયું. આજે આ હું હવે બજારમાં જઈને વેચીશ તો મારું 7 ભવોનું, મારા 7 પેઢીનું જે અંદર દારિદ્ર્ય છે એ નાશ થઈ જશે. હવે લોકોને મહેનત કરવી નહીં પડે. બીજા દિવસે પેલા શેઠ આવે, શેઠે કીધું કે ભાઈ પેલા પથ્થરનું શું થયું? તો કે એ તો આપી દીધો. કોને આપ્યો? તો કે 1000 સોનામોરમાં આપી દીધો મેં, મને 1000 સોનામોર મળ્યા છે, લો આ તમારા 500 સોનામોર લઈ જાઓ. પછી મારી જોડે 500 સોનામોર ગયો. શેઠ બહુ દુઃખી થઈ ગયા. એને થયું કે મેં ગઈકાલે આ વાત કેમ ના કરી, 500માં મને આપતો હતો તો મારે આ ડીલ કરી લેવા જેવું હતું, આ મેં ડીલ કર્યું નહીં. ખેર આ એક ઘટના. આ ઘટનાની અંદરથી 2 વાત સમજવાની. ગોવાળિયાએ રત્ન ગુમાવ્યું અજ્ઞાનતાના કારણે, કેમ કે એને રત્નનો બોધ નહોતો. એટલે રત્ન મળ્યું પણ એને અજ્ઞાનતા હતી. અને શેઠે રત્ન ગુમાવ્યું પહેલા શેઠે એ લોભમાં, એટલે કસાયમાં. એટલે શું આવ્યું? એટલે પ્રમાદ, અજ્ઞાન બુદ્ધિ પ્રમાદ હતું અથવા મિથ્યાત્વ હતું. એટલે મિથ્યાત્વના કારણે એને એકે રત્ન ગુમાવ્યું અને બીજા એ કસાયના કારણે. આ 2 દોષો જીવ સેવી રહ્યો છે એટલે ભવ્યત્વ હોવા છતાં પણ મોક્ષ મળતો નથી. શું કહ્યું? ભવ્યત્વ બન્યું છે અંદર, પણ આપણને મોટા ભાગે કસાય પરેશાન કરી દે છે અને મોટા ભાગે મિથ્યાત્વ. આજે નહીં કાલે કરીશું. પેલા શેઠે કીધું કે ભાઈ આજે નહીં કાલે તો મળવાનો જ છે આ રત્ન. આપણા માટે રત્ન એટલે રત્નત્રય, આપણા માટે રત્ન એટલે શું? રત્નત્રય. તો આમણ વર્તનો આપણને મળ્યા છે, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી રત્ન મળ્યા છે, પણ આપણને એમ માનીએ છીએ કે આ મફતમાં છે, આનું શું મૂલ્ય? તમે એક વિચાર કરો કે જે દિવસે શ્રીમંત વેપાર કરવા બેઠા જાય અને બેઠા જાય એ વખતે પેલો પસ્તી વાળો જૂની ચોપડીઓ લઈ લે અને પૈસા આપીને ખરીદી લે, એવો પસ્તી વાળો ત્યાંથી નીકળ્યો, એટલે શ્રીમંતજીએ પૂછ્યું કે ભાઈ તારી જોડે કઈ આજે પુસ્તક આવ્યું છે? તો કે હા, એક આ પુસ્તક છે. તો એ પુસ્તક જોયું એટલે શ્રીમંતજી ઉભા થયા, ઉભા થઈ અને તિજોરીમાંથી એક મુઠ્ઠી ભરીને રત્નો લઈ આવે અને પેલા પસ્તી વાળાને આપે કે લે, આ તારું મૂલ્ય, આ તારી કોસ્ટ, આ જે પુસ્તક આપ્યું ને એની. એટલે કે શેઠ, તમે જાગો છો કે ઊંઘો છે? તો કે જાગો છું, બરાબર જાગો છું. તો કે આ તમે રત્નોનો મુઠ્ઠી ભરીને રત્નો આપ્યા છે, મેં તો પસ્તીની બે આનાની ચોપડી આપી છે તમને. શું કહે છે ચોપડી? આપણે શું કહીએ ચોપડી? ઘરમાં પુસ્તકો વધી જાય છે, ચોપડીઓ બહુ થઈ ગઈ છે, જાઓ સેન્ટરમાં આપી આવો, હવે કોઈ વાંચતું નથી, આ નથી કરતું, આશાસ ના થશે. આપણે બહુ સરસ શબ્દોનો ઉપયોગ બહુ ખોટી જગ્યાએ કરતા હોઈએ. આપણે પેલું ગઈકાલે કહ્યું હતું ને, ક્લોઝેટમાં ઘણા બધા કપડાઓ થઈ જાય તો આશાસના નથી લાગતી આપણને, ત્યારે આપણને આશાસના નથી લાગતી કે ભાઈ આ બધી આશાસનાઓ થઈ છે, પણ અહીંયા આશાસનાનો દોષ લાગે છે. એટલે શ્રીમદજીએ કીધું કે તે મને જે આ પુસ્તક આપી છે ને, એ સમયસારનું પુસ્તક હતું. એટલે સમયસારનું પુસ્તક છે, એનું મૂલ્ય આ રત્નોથી પણ પૂરું કરી શકાય એવું નથી, એના કરતા પણ મોંઘું છે. આ તો હું તને આટલું આપું છું, હું જાગું છું, જાગું છું એટલે આપું છું. તો મૂલ્ય સમજાય કોઈ વસ્તુનું તો આપણને ખબર પડે કે હકીકતે આ જે રત્નત્રય છે, આ બધું જ જે છે તે મૂલ્યવાન છે. હેમચંદ્રાચાર્યજી જયારે નીકળી રહ્યા હતા ત્યારે એક ઘટના બહુ અદભુત ઘટના છે, એ યાદ રાખવા જેવી છે કે એક વાર આ કુમારપાલ મહારાજ આવે છે. કુમારપાલને બધું સમજાવ્યું છે, એને ધર્મ સમજાવ્યો છે, બહુ સરસ રીતે એને શ્રાવક બનાવ્યું છે. એટલે શ્રાવક બનાવ્યા પછી શ્રાવક ધર્મ સ્વીકારે, એટલે આ નિત્યાત્વ અવિરતી પ્રમાણ કસાય યોગ એને બધું છોડ્યું છે. છોડ્યા પછી હવે એક વાર એવું બની ગયું કે ભૂતકાળમાં એને માંસાહાર કરેલો હતો, માંસાહાર કરેલો હતો. એટલે એક વાર એવું બન્યું કે માલપુરા ખાતા હતા એ વખતે એને માંસાહારની કોઈ વાનગી યાદ આવી ગઈ. યાદ આવી એટલે એને થયું કે આ એની વાનગી જેવી જ આ અદભુત છે. પણ બીજી ક્ષણે આત્મા જાગી ગયો કે આ હું શું કરી રહ્યો છું, હું કોની અનુમોદના કરી રહ્યો છું? મેં ત્યાગ્યું છે એની અનુમોદના કરી રહ્યો છું, મેં છોડી દીધું છે એની અનુમોદના કરી રહ્યો છું, મેં જેને જે ઉલટી કરી દીધી છે જેની, એને હું ફરી ખાવાની ચેષ્ટા કરી રહ્યો છું. તરત ગુરુ પાસે ગયા, ગુરુને કીધું કે ગુરુજી આવું થયું છે. એટલે કલિકાલ સરોજના મહારાજ પાસે આવીને કીધું કે આવું થયું છે. તો કે તમે 32 દાંતથી આ બધું ચાલ્યા, ખાધું, ખાતા આવો આનંદ આવ્યો અને એની તુલના પેલા સાથે કરે, એટલે તમારે આનું પ્રાયશ્ચિત કરવું હોય તો તમે 32 માળનું એક દેરાસર બનાવો. તો તે કે સારું બનાવી, પણ એ કુમાર પર ઉભા થતા તો કારણ કે છે કે મહારાજ સાહેબ મારે માટે દેરાસર બનાવું એ રમતો આજ છે, કેમ કે મારી પાસે પૈસા તો અપાર છે, મારે પૈસા મારી તિજોરીમાંથી આપવા પડે તો મને કઈ તકલીફ પડવાની નથી. કંઈક એવું પ્રયાસિત આપો કે હવે ફરી વાર પાછો આવો વિચાર આવે નહીં. સારું, ત્યારે હેમચંદ્રશ્રી મહારાજે વિતરાગ સ્તોત્ર બનાવ્યું, તેના 20 પ્રકરણો છે, 20 ચેપ્ટર છે, અને યોગ શાસ્ત્ર બનાવ્યું તેના 12 ચેપ્ટર છે. એટલે 32 ચેપ્ટરનું એમને બે ગ્રંથો બનાવ્યા અને કીધું કે આ 32 ચેપ્ટરના આ બે ગ્રંથોનો રોજ સવારે સ્વાધ્યાય કર્યા પછી જ નૌકાસ્થિ કરવાની, એ પહેલા નહીં કરવાની. અને કુમારપાલ મહારાજાએ આ જીવન જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ 32 પ્રકરણોનો રોજ સ્વાધ્યાય કરે. હવે એ સ્વાધ્યાય કર્યા પછી એકવાર ભગવાન પાસે બેસીને પ્રાર્થના કરે છે, ત્યારે એ પ્રાર્થના કરતા કરતા એમ કહે છે કે ભગવાન, જો હવે મારે આવતા ભાવની અંદર આ મારી ભક્તિના કારણે, આ મારી શ્રદ્ધાના કારણે, આ મારા સારા કાર્યોને કારણે મને ચક્રવર્તીપણું મળી જાય, કદાચ હવે પોતાના ભાવ પ્રદર્શિત કરે કે મને ચક્રવર્તીપણું મળી જાય, તો મને એ ચક્રવર્તીપણું મળે અને તમે ન મળવાના હો તો મારે એ ચક્રવર્તીપણું જોઈતું નથી. મારે જો ભિખારી બનવું પડે, છપ્પાનું લઈને ઘરે ઘરે ભીખ માંગવી પડે, પણ તમારું શાસન મળે તો મારા માટે ચક્રવર્તીપણા કરતા પણ વધુ મહત્વનું છે.
તો એ ભાવ આવે ત્યારે આ ભવ્યત્વની અંદર જયારે આ પાંચ બાબતોનો ક્ષય થયો, આમાંથી પણ વિદ્યાત્વનો સૌથી મોટામાં મોટો ક્ષય થયો,
ત્યારે એ ભાવ આવ્યો કે ભક્તના મનની અંદર પરમાત્મા સિવાય બીજું કશું નહીં, કે મારા માટે સૌથી શ્રેષ્ઠ તો પરમાત્મા જ, ભલે બધું કરતા હોય પણ અંદર હૈયામાં તો પરમાત્મા જ હોય, એને પરમાત્મા સિવાય બીજું કંઈ જ એના હૈયાની અંદર ન હોય, તો એવો ભાવ આવે ત્યારે
મોક્ષ મેળવવા જેવો છે એવું લાગે. નહીં તો મોક્ષ મેળવવા જેવો છે એવું લાગે જ નહીં. જે આજે સાંજે આપણે જોવાના છીએ ભવાભિનંદી, એટલે સંસાર ભોગવવા જેવો છે એવું લાગે. આપણે જે વાત કરી કે બધે ફરી આવે પછી ફરી નવો રાહ શરૂ થાય, એ પણ પૂરો થાય એટલે ફરી પાછળ ઉલટા ક્રમે શરૂ થાય, ઉલટા ક્રમે શરૂ થાય પછી બીજો કઈ ક્રમ શરૂ થાય. આપણે પહેલા ફ્લાઇટમાં ગયા હોય, પછી ક્રુઝમાં જઈએ, પછી ક્રુઝમાં ગયા પછી ટ્રેનમાં જઈએ, પછી પાછા ફરી આમ કરીએ, આ આખો જે ક્રમ છે એ ભવાભિનંદીપણાનો ક્રમ છે. એ જ ગમ્યા કરે, એ જ ગમ્યા કરે, આમ ગમે. આ તમારું હોય તો અહીંયાથી તમારે રિવર્સ ક્રમ શરૂ કરવો પડે, આમાંથી બહાર નીકળવું પડે. આને આનું જે દોષ છે એ સમજવું પડે. આના આ કારણોના જે પ્રભાવ છે ને એની જે તકલીફ છે એ સમજવી પડે. તો એ સમજાય ત્યારે તો અહીંયા બન્યું શું કે પેલા ગોવાળિયાએ અજ્ઞાનતાના કારણે રત્ન ગુમાવી દીધું અને શેઠે લોભના કારણે આ જે અજ્ઞાનતા છે એ આપેલી મિથ્યાત્વ થી ઉભી થયેલી અજ્ઞાનતા અને કથાય છે ક્રોધમાન માયા ને લોભ, આ બે દોષો છે. એમાંનો જે હવે આપણો જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતા આપણે લખી તો બધું
એક દિવસે બધું જીતી લેવાય, એક વસ્તુ જીતો તપાસ પાછળ બધું જે પણ થવાનું. તમે તો આજે જે બહાર કહેતા બાર હજાર સંતો અમને ઉદાહરણ કે 99,999 પણ આ તમારું અતિ સુંદર છે. એક સેકન્ડ ચાર પાંચ
આ એક સૂત્ર બનાવ્યું કે આખા જન્મની અંદર સૌથી વધુ કષ્ટદાયક શું છે, કષ્ટદાયક એટલે પીડાદાયક. પૈસા ન હોવા તે પીડા છે, સારી મોટર ના હોવી એ પીડા છે, મોટું ઘર ના હોવું એ પીડા છે, ઘરમાં સારું ટીવી ના હોવું, લેટેસ્ટ ટીવી ના હોવું એ પીડા છે, કે ઘરની અંદર સારામાં સારું મોટું ફ્રીજ ના હોવું એ પીડા છે. જ્ઞાનીઓ કીધું છે કે એ કોઈ પીડા નથી, એના વગરે ચાલી શકે, ઓછું હોય તો ચાલી શકે. સૌથી મોટામાં મોટી પીડા છે અજ્ઞાનતા. અજ્ઞાનતા છે એ જ પેલો એ ભાવ ઉત્પન્ન કરાવે છે કે મારી પાસે આ નથી ને બાજુ વાળા પાસે આ છે. અહિયાં દેરાસર આવતા સેન્ટર પર આવતા બીજું કઈ પ્રોબ્લેમ નથી થતો, પણ બહાર પાર્કિંગમાં મારી બેન પડીની નવી કાર જોઉં છું ને દુઃખ થાય છે. એ કાર મારી પાસે કેમ નહીં એમ. તો અહિયાં તો કશાય છોડવા આવ્યા છીએ, આપણે ત્યાગવા આવ્યા છીએ. ત્યાગ ના બદલે શું લઈ લઈએ, કર્મ બાંધીને લઈ લઈએ. એનું કારણ કયું તો કે અજ્ઞાનતા. અજ્ઞાનતા જ નું કર્મ મોટું કષ્ટ છે, અને અજ્ઞાનતાના કારણે જ આ જીવ અનંત કાળથી ભટક્યા કરે છે. અજ્ઞાન છે એટલે ભટક્યા કરે છે. અજ્ઞાન જો ચડી જાય, અજ્ઞાનની જગ્યાએ જ્ઞાન આવી જાય, તો જ્ઞાન આવે એટલે પ્રકાશ આવે, પ્રકાશ આવે એટલે અંધારું નાશ પામે. તો જે વસ્તુ આપણે અંધારામાં જોઈ શકતા નહોતા તે વસ્તુ હવે દેખાવા લાગે છે. એટલે જે કચરો છે એ કચરા રૂપે દેખાવા માંડે છે, અને જે સુંદર છે એ સુંદર રૂપે દેખાવા માંડે છે. અજ્ઞાન હતું એટલે આપણને માત્ર ભોજનની અંદર, એટલે કે પેલી ઇન્દ્રિયોના વિષયોની અંદર રસ રહ્યા કરતો હતો કે આ ભોગવવું છે, આ ભોગવવું છે, આ ભોગવવું. એનું કારણ કે આ આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન જે દિવસે આત્માની અનુભૂતિ થઈ જાય ત્યારે એને આખી દિશા બદલાઈ જાય. એક અનેક રસ્તા હોય, એટલે ભક્તિથી પણ આત્માનો બોધ થાય. એટલે ભક્તિ એક બહુ મોટું સાધન માન્યું કે ભક્તિ જયારે આવે છે, રોજ સવાર સાંજ તમે ભક્તિ કરો છો ત્યારે ભગવાનમાં સમર્પિત થાવ છો. તો સમર્પિત થવાને કારણે અંદર રહેલો માન કશાય ગળવા માંડે છે. સમર્પણથી શું મોટો લાભ થાય? માન કશાય ગળે. માન કશાય ગળે એટલે આપણે બીજા બધા કશાયો પણ શાંત થવા માંડે. તો ભક્તિ એક આનંદ બનશે, જ્ઞાન એક આલમ બનશે, સ્વાધ્યાય એક આલમ બનશે. આ બધા જુદા જુદા આલમ બનો છે. એનાથી પ્રત્યેક જ્ઞાન જે અજ્ઞાન નાશ પામે છે, જે મહાકષ્ટ છે, એ મહાકષ્ટ એટલા માટે કહું કે અહીંયા આપણે ભૂતકાળની અંદર કોઈ સારું કામ કર્યું અને મનુષ્ય ભવ મળી ગયો. આપણે એ ચર્ચા પહેલા કરી ચૂક્યા છે કે પૂર્વની અંદર કોઈક સારા કર્મો કર્યા અને એમાં પણ કોઈક સારા કર્મો એવા કરી દીધા છે કે આપણે ઈચ્છા મુજબનું બધું મળી ગયું છે. અત્યારે જે પણ આપણે ઈચ્છીએ છીએ એ બધું કરી શકીએ છીએ. પણ આ બધું કરવા છતાં એમ કહે છે કે એ જ્ઞાનયુક્ત છે કે નહીં. જ્ઞાનયુક્ત ન હોય તો આ બધું કરીને પાછું અહીંયા જે મેળવ્યું છે એ બધું તો ગુમાવશો, અને બીજું અનંતકાળ સુધી આવું ફરી મળી શકશે નહીં. અનંતકાળ સુધી ન મળે એ પણ આપણે ચલાવી લઈએ, એનો પણ કદાચ આપણને વાંધો ન હોવો જોઈએ. પણ અનંતકાળમાં બીજા જે અનંત દુઃખો ભોગવવા પડશે, પામ્યો દુઃખ અનંત એ શબ્દનો અર્થ સમજવાનો કે હું અનંત દુઃખ પામ્યો છે એના કારણે, અજ્ઞાનતાના કારણે. એટલે હું નરકમાં ગયો ત્યાં દુઃખો ભોગવ્યા, હું પશુ યોનિમાં ગયો ત્યાં દુઃખો ભોગવ્યા, એ બધામાં આનો સાર હતો. મારા મિત્ર કોણ બન્યા? એ તો બધો પ્રિય મિત્ર બનાવી દીધો કે એના વગર આપણને ચાલતું નહોતું. અને જે દિવસે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તે દિવસે એમ થાય છે કે અરે આ આટલું બધું કેમ મેં સમય વિતાવી દીધો, પણ એ વખતે ઘણું મોડું થયું હોય. એટલે ટકોરા મારવાના, એટલે કુંભકર્ણની ઊંઘમાંથી ઉઠીને વહેલી તકે ફરી નહીં સુવાની વાત, અથવા ફરી નહીં સુવાની પ્રતિજ્ઞા કરવાની વાત છે કે ફરી જાગવું, એવી રીતે જાગવું કે જેનાથી આ અજ્ઞાન નષ્ટ થાય. શ્રેણી મહારાજા એક વાર શિકાર ગયા, શિકાર કરવા ગયા છે, બહુ દૂર જંગલમાં નીકળી ગયા છે. નીકળ્યા એટલે એને તીર મારે, એક હરણ દેખાયું દૂરથી, હરણની હતી દેખાય, એને તીર માર્યું. તીર માર્યું એટલે એ ગર્ભવતી હતી, પ્રેગ્નન્ટ હતી, પ્રેગ્નન્ટ હતી, અને તીર માર્યું એટલે મરી ગઈ. મરી તો ગઈ, પણ એનું તે વખતે પેટ ચીરાઈ ગયું, પેટ ચીરાઈ ગયું, અને પેલી બાળક અંદર જે બચ્ચું હતું એ પણ પડીને એ મરી ગયું. હવે સૈનિક મહારાજે ત્યાં પહોંચે છે, પહોંચે છે ત્યારે શું કહે છે? કે મારી દીવો કેટલો સમર્થ બનાવી કે એક સાથે એક દિવસ થી બે દિવસ અમે નાખે.
શું કહે છે? એક દિવસ અજ્ઞાન
એ દયાનો ભાવ લાવ્યો કે મેં એક જીવની સાથે બીજા જીવને જેને તરછોડી તરછોડીને જેને હજુ જન્મ પણ નથી લીધો એને મેં મારી નાખી, એની આંખો નાખી દીધી. એના બદલે અહંકાર આવે અજ્ઞાનતાના કારણે કે પોતે સમર્થ છે એવું દર્શાવવા માટે એને કહ્યું કે હું મહાન બનાવી છું. આ અજ્ઞાન આ કસાયો એ નિખ્યાતું હતું, કસાયો ને પ્રબળ કરી દીધું. આ નિખ્યાતું હતું ગામની બહાર નગરની બહાર ગયા ત્યાં એક મુનિ ને જોયા. બરાબર, બહુ પ્રસિદ્ધ કથા છે એટલે લાંબુ નહીં કરવું. એ મુનિ જયારે એને જોયું ત્યારે એને લાગ્યું કે આ તો બહુ યુવાન અને તેજસ્વી મુનિ છે, એને શું કામ દીક્ષા લીધી હશે? ગરડા થઈ ગયા હોય, દાંત પડી ગયા હોય, ચાલી ના શકતા, એનો મુનિ થઈ જાય તો બરાબર છે. અથવા દુબળા પાતળા હોય, રૂપ ના હોય તો કઈ કષ્ટ આવ્યું એને દુઃખ. એટલે એને કીધું કે હું આ મુનિને જઈને પગે લાગું. પગે લાગે છે, પ્રદક્ષિણા કરે છે, એમને વંદન કરે છે અને પછી કહે છે કે મારા મનની અંદર એક શંકા છે, હું આપને પૂછવા માંગુ છું. તો કે પૂછો કે જો આ તમારું આટલું સરસ રૂપ છે, આટલી સરસ તમારી દેહની કાંતિ, એટલે એનાથી એટલું તો સમજાય છે કે તમે કોઈ ઉચ્ચ કુળમાંથી સાધુ બન્યા છો, તો મારી ખાલી તમને એટલી વિનંતી છે કે તમે આ બધું છોડી, સાધુપણું છોડીને મારા મહેલમાં આવી જાઓ. મારી જેવો નાથ બેઠો હોય ને તમે આવો દુઃખ ભોગવો એ કેમ ચાલે? એટલે અહીંયા બીજું અજ્ઞાન આવે. શું આવે? હું નાથ છું, હું આ નગર નો સ્વામી છું, હું આ નગર નો કરતા રહેતા છું, અને કરતા રહેતા તમે અહીંયા બેસી રહ્યો એવું થોડું ચાલે. આવો જન મારા મહેલમાં ને ભોગ ભોગો, મજા કરો, આનંદ કરો. એટલે કહે છે કે પહેલા મને એ પ્રશ્નનો જવાબ આપો કે તમે તમારા નાથ છો, તમે મારા નાથ થવા નીકળ્યા છો પણ તમે તમારા નાથ છો? બસ આ પ્રશ્ને પેલા સૈનિકની આંખ ખોલી નાખી. એને કહ્યું કે આ શું પૂછી રહ્યો છે મને? આજ સુધી મને સામે નાથ એટલે પોતાનો બોસ, બોસ હોય, નાથ એટલે બોસ, સ્વામી. એમ કહે છે કે આજ સુધી મને કોઈ પ્રશ્ન પૂછવાની હિંમત નહોતી કરી, આજે પહેલી વાર આ મુનિ મને પ્રશ્ન પૂછી રહ્યા છે, અને એક એવો પ્રશ્ન પૂછ્યો છે કે જે પ્રશ્નનો જવાબ મારે આપવાનો છે. એટલે વિચાર કરે છે કે હું મારો સ્વામી છું. એટલે એને કીધું કે હું હજુ જવાબ આનો જવાબ હું સમજી શકતો નથી, પણ તમે મને સમજાવો. એટલે એને કીધું કે હું એક રાજપુત્ર હતો, મારા લગ્ન થયા હતા, અને એક દિવસ મને આંખમાં પીડા ઉત્પન્ન, એ પીડા ઉત્પન્ન થઈ એટલે પિતાએ મારા ફાધરે બધા ડોક્ટરોને બોલાવ્યા. ડોક્ટરો આવી ગયા, એનાથી રોગ ના મટ્યો. મારી પત્નીઓ હતી એ ત્યાં ને ત્યાં ઊભી રહી, એ મારી પીડા જોઈ શકતી નહોતી. મારી પીડા ન જોઈ શકવાને કારણે એને એમને પીડા થવા માંડીને એની આંખમાંથી આંસુ હું જોઈ રહ્યો હતો કે એ લોકો દુઃખી હતા. એનું દુઃખ પાછું મને નડ્યું. એટલે એક તો આંખનું પોતાના દેહનું દુઃખ છે, અને બીજું સ્વજનોનું દુઃખ. આ સ્વજનોનું દુઃખ જોઈને કહે છે કે મને એમ થયું કે આ કેવો ભયંકર રોગ છે કે મને આવી વેદના સહન કરવી પડે છે. એક ક્ષણ માટે એને એક વિચાર કરે કે જો આ વેદના મટી જશે તો હું આ બધું છોડી દઈશ. કેમ કે આ વેદના છે, વેદનાને મટાડવા માટે કોઈ સમર્થ નથી. પૈસા છે, શક્તિ છે, સામર્થ્ય છે, બધું જ છે, પણ વેદના મટતી નથી. સારામાં સારા વૈદ્યો છે, સારામાં સારા ચાકરો છે, સારામાં સારી સેવા મળી રહી છે, માંત્રિકોને બોલાવ્યા એનાથી પણ નથી મટ્યું. એટલે કે મને એ વખતે એમ લાગ્યું કે બધાની અંદર હું અનાથ છું, મારું કશું ચાલતું નથી. એટલે મેં સંકલ્પ કર્યો કે જો કદાચ આ રોગ મારો મટી જાય તો હું આ બધું છોડી દઈશ. અને એક ક્ષણ પછી મને એક સરસ ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી મારી વેદના નાશ સમી ગઈ. અને જાગ્યો ત્યારે મેં વિચાર કર્યો કે આ એક સંકલ્પથી આવી ઉત્તમ મારી સ્થિતિ થઈ જતી હોય, રોગ મટી જતો હોય, તો હવે મારે મારા નાથ બનવાની કોશિશ કરવી જોઈએ. અત્યાર સુધી હું એમ માનતો હતો કે હું નાથ છું, પણ હું ખરેખર નાથ નથી. અને એ નાથ બનવા માટેની મેં પ્રક્રિયા આરંભી છે, એટલે હું સાધુ થયો છું. ત્યારે શૈણિકને થયું કે આ તો હું ખોટી જગ્યાએ વિચાર કરતો હતો, મારી જે વિચારણા હતી એ ખોટી હતી કે હું બધાનો નાથ છું, આખા નગરનો નાથ છું. એમણે ક્ષમા માગી, મુનિની ક્ષમા માગી. હવે એ શું જવાબ આપે છે એ જાણવા જેવો છે કે મુનિને ક્ષમા માગી કે મુનિ આપે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નનો જવાબ હું તો આપી શક્યો નથી, પણ આપે જે જવાબ આપ્યો એનાથી મારી અંદરની દ્રષ્ટિ ખુલી ગઈ. હું અંદરથી જાગૃત થઈ ગયો. જાગૃત થઈ ગયો તો કહે છે કે જાગૃત થયા પછી મને ખરેખર એમ લાગે છે કે કંઈક કરવા જેવું છે તો આ જ કરવા જેવું છે. પણ હું આપને એક ક્ષમા માંગુ છું કે મારા પ્રશ્નના કારણે આપની સાધનામાં જે થોડો ઘણો પણ વિક્ષેપ પડ્યો એ વિક્ષેપ માટે હું ક્ષમા માંગુ છું, એમ માફી માટે નીકળે છે. તો શાસ્ત્રકારો કહે છે કે એ સમયે એ જીવે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, કેમ કે અજ્ઞાન હતી ગયું. અજ્ઞાન હત્યું એટલે મિથ્યાત્વ હત્યું, સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. તો આ વસ્તુ છે કે જ્યારે આપણે હાર્દ સુધી પહોંચવાની કોશિશ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે તત્વ શું છે અને તત્વ કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. એની થોડી ચર્ચા, બહુ અલ્પ ચર્ચા અહીંયા કરી, અને તો આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી શકીએ, પણ એ હવે આપણી પાસે સમય નથી. હવે ભવિષ્યમાં ક્યારેક જોઈશું કે હજુ કાલે આપણે કરવાનું છે ને. નહીં નહીં, કાલે સવારના તો આપણે પાસે છે. એ નહીં, આપણે સવારનો તો સવારે આપણે આ વિષય બધાને અનુકૂળ છે. સાંજે તો જુદું આવશે.